રમીતભાઈ પંચમિયા, તમારો સવાલ છે કે ઉપનૈવા, વિગમૈવા અને ધૂમૈવા આ કોન્સેપ્ટ સિદ્ધ ક્ષેત્રમાં રહેતા જીવોને કેવી રીતે લાગુ પડે? અમિતભાઈ, સિદ્ધ ક્ષેત્રમાં ફક્ત સિદ્ધાત્મા જ વસે, અને સિદ્ધાત્માએ તો બધા કર્મનો નાશ કરી દીધો છે. હવે એમને ઉપનૈવા વિગમૈવા છે જ નહીં, એ તો ધૂમૈવા બની ગયા. એ ધ્રુવની જેમ નિશ્ચિત કાયમ રહેવા વાળા, હવે એમને ઉત્પન્ન થવાનું ને નાશ થવાનું એ પ્રક્રિયા જ નથી, જન્મ લેવાનું ને મરણ એ પ્રક્રિયા જ નથી. એટલે આ સંસારી જીવો માટે છે ઉપનૈવા, વિગમૈવા, ધૂમૈવા, એ સંસારી જીવો માટે છે. અને સિદ્ધના જીવો માટે છે ફક્ત ધૂમૈવા, ધ્રુવની જેમ અચળ રહે છે. હવે એ સિદ્ધ ક્ષેત્રમાં જ રહેશે, એમને હવે પરિભ્રમણ કરવાનું નથી. તો ખ્યાલ આવી ગયો હશે કે આને સિદ્ધ ક્ષેત્રમાં જે જીવો છે એ કર્મ રહિત થઈ ગયા છે, અને આ કોન્સેપ્ટ કર્મની સાથે જે જીવ છે એને લાગુ પડે, એટલે કે સંસારી જીવોને લાગુ પડે. બરાબર. અને સિદ્ધક શિલા ઉપર બીજા જીવો છે, નિગોદના જીવો છે સિદ્ધ શિલા પર, તો એ તો બધા જે નિગોદના જીવો અહીંયા બી છે, 14 રાજલોકમાં છે, તો એ બધાને લાગુ પડે છે. એ પ્રમાણે એમને પણ લાગુ પડે, એ લોકો માટે કોઈ નવો નિયમ નથી. પણ આ વાત સિદ્ધ શિલાની નથી, આ સવાલ સિદ્ધ ક્ષેત્રનો છે. અને સિદ્ધ ક્ષેત્રમાં ફક્ત સિદ્ધના જીવો જ હોય જે કર્મરહિત છે. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. નંદાબેન વિરેન્દ્રભાઈ, તમારો સવાલ છે કે ઓઘથી ધર્મ એટલે શું, ઓઘ સંજ્ઞા એટલે શું? જુઓ, મનથી શ્રદ્ધા થવી, હૃદયમાં હજી એટલો વૈરાગ્ય ભાવ ના જાગ્યો હોય, એવું કઈ ભાવ પરિવર્તન ના થયું હોય, પણ કુલાચારથી ધર્મ કરવો, કુળમાં જે રીતના થતું હોય એમ ભક્તિથી ધર્મ તપ વગેરે કરવું, પણ અંતરમાં સંસાર તરફનું આકર્ષણ અંશ માત્ર ના તૂટ્યું હોય ત્યાં સુધી શુદ્ધ ભાવ કે વૈરાગ્ય ભાવ કે આધ્યાત્મ ભાવ આપણા આત્મામાં પ્રગટ્યો ના કહેવાય, એટલે હજી આપણે મોક્ષ માર્ગ પર ચડ્યા નથી. આ રીતના કરેલો ધર્મ ઓઘથી કર્યો ધર્મ કર્યો કહેવાય, ઓઘ શ્રદ્ધા વાળો આ ધર્મ કહેવાય. ઓઘ શ્રદ્ધા કોને કહેવાય અને તાત્વિક શ્રદ્ધા કોને કહેવાય તે સમજો, બહુ બારીક ભેદ છે. જો કે તત્વ શ્રદ્ધા પામવાનો રસ્તો એ પાછો ઓઘ શ્રદ્ધા જ છે. ઓઘ શ્રદ્ધા એટલે જીન વચન પર સમજણથી શ્રદ્ધા, અને તાત્વિક શ્રદ્ધા એટલે રાગ દ્વેષથી લાગતા પાપનું, એના દુઃખનું આત્મામાં સંવેદન થાય, આત્મામાં એની અનુભૂતિ થાય, તે તાત્વિક શ્રદ્ધા છે. આમ ભલે તાત્વિક શ્રદ્ધા પામવાનો રસ્તો ઓઘ શ્રદ્ધા હોય, પણ ઓઘ શ્રદ્ધા એ તાત્વિક શ્રદ્ધા નથી. આપણે બધા લગભગ ઓઘ શ્રદ્ધા વાળા જ ગણાઈએ. પાંચે ઇન્દ્રિયોના મનગમતા ભોગવતા વખતે જો અંશ માત્ર પણ હૃદયમાં દુઃખનો અનુભવ થાય તો એ તાત્વિક શ્રદ્ધા. કોઈ પણ ભોગ દોષ વિના ભોગવી નથી શકાતા, તો ભોગમાં મજા એને દોષમાં પણ મજા એમ કહી શકાય, કારણ કે દોષ વગર ભોગ ભોગવાય ને. આપણે થોડો થોડો ધર્મ અત્યારે કરીએ છીએ, પણ ભૂતકાળમાં તો નિરતિચાર પાળ્યું, છતાં ભોગમાં આંશિક પણ દુઃખનો અનુભવ નહોતો, અને માટે જ રખડીએ છીએ. ભલે આખી જિંદગી ભોગના ત્યાગવાળું ચારિત્ર જીવન હોય, પણ ભોગમાં આંશિક દુઃખનો અનુભવ ન થતો હોય તો કહેવું પડે કે હજી મુક્તિની સાચી ઓળખ જ નથી. વૈરાગ્ય એટલે ભોગ ભોગવતા જેમ જીવોને દુઃખ થાય છે ને, તેમ પોતાને પણ દુઃખનો અનુભવ થવો. ભૂખ ભોગ વખતે આનંદનો નહીં, સુખનો નહીં, દુઃખનો અનુભવ થવો. કેમ કે ભોગ તો સ્વ પર બંનેને, પોતાને અને બીજાને બંને માટે પીડાદાયક જ છે. માટે સમજો કે ભોગનો રસ તૂટે, ભોગમાં મજા તૂટે, એની આંશિક અનુભૂતિ આપણા અંતરમાં થાય તો તાત્વિક વૈરાગ્યથી ધર્મ સમજવો, નહીં તો ઓઘથી ધર્મ સમજવો. ખ્યાલ આવ્યો? હવે ઓઘ શબ્દ સંજ્ઞા તરીકે પણ વાપરીએ છીએ, એ અર્થમાં કે ઓઘ બુદ્ધિથી કાર્ય થયું કે કર્યું, એટલે કે જન્મજાત સંસ્કારોથી કાર્ય થયું. જેમ કે નવજાત શિશુનું સ્તનપાન કરવું, બિલાડીનું ઉંદરને મારવું, કે ઉંદરનું બિલાડીથી ડરવું. આમ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા, આ ઓઘ સંજ્ઞા જન્મજાત હોય છે, એના માટે કોઈ શિક્ષણની આવશ્યકતા હોતી નથી. ખ્યાલ આવ્યો શું ઓઘ સંજ્ઞા છે, શું ઓઘથી ધર્મ છે? ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. ભાઈ, તમારો સવાલ છે કે જૈન દ્રષ્ટિએ શ્રી રામનું મહત્વ શું છે? શું રામ આપણા ભગવાન નથી? હિન્દુઓ કેમ શ્રી રામની પૂજા કરી રહ્યા છે, આપણે કેમ નહીં? હાલમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, રાવણ ક્યાં છે? દરેક જૈનોને આ પ્રશ્નનો જવાબ જાણવાની ઉત્કંઠા તો હશે જ. સાચી સમજણ આપો. ધન્યવાદ. મુંબઈથી તુષારભાઈ. જો તુષારભાઈ, આ સવાલ મેં ઘણી વાર સમજાવી દીધો છે પોડકાસ્ટ ઓડિયોની લિંકમાં, તમે જુઓ એના કયા પાર્ટમાં કયો સવાલ છે એનું લિસ્ટ પણ મેં આપેલું છે, એમાંથી તમે લિસ્ટમાં જોશો તો પણ મળી જશે. અને તમે બધાને જ કહું છું કે પોડકાસ્ટ ઓડિયોની લિંક જોવે તો હું આજે પણ મોકલાવું ગ્રુપમાં, અને તમે દરરોજ થોડા થોડા 2-4-5 ઓડિયો સાંભળો. એકવાર બધા સાંભળી લીધા હોય તો રિપીટ ચાલુ કરો, દરેક વખતે નવું નવું જાણવા મળશે. અને આ તો તમે પોડકાસ્ટ ઓડિયોની લિંકમાંથી તમે એરફોન કાનમાં નાખીને સાંભળી શકો છો, કે હાલતા ચાલતા કામ કરતા ક્યારે પણ તમે સાંભળી શકો છો, અને સમય હોય તો આરામથી બેસીને સાંભળી શકો છો. પણ એમાં તમારે એક્સ્ટ્રા ટાઈમ આપવાની જરૂર નથી, ખાલી ધ્યાન આપીને, યાદ કરીને, ચાલુ કરીને સાંભળો તો ઘણું બધું જાણવા મળશે. જાણશો તો, સત્ય વસ્તુ જાણશો તો એ છૂટશે. તમને ખબર પડે કે આ દૂધપાક છે, તમને ખૂબ ભાવે છે, તમે 2-3 વાડકા પી પણ જાઓ, પણ જો તમને ખબર પડી કે આમાં એક ટીપું ઝેરનું પડી ગયું છે, પછી ગમે એટલો ભાવતો હશે તો નહીં પીઓ. એમ જેમ જાણશો એમ ખબર પડશે કે શું આ વિશ્વ છે, શું દુનિયા છે, કેમ જન્મ થાય છે, કેમ મરણ થાય છે, આ બધું ચક્કર શું છે, એ બધું જાણશો સમજશો તો તમારે કોઈએ તમને કહેવું નહીં પડે, તમને ઓટોમેટિક અંદરથી વૈરાગ્ય આવશે. એટલે જાણવું ખૂબ જરૂરી છે, જાણીને પછી આચારમાં મૂકી શકાય. જાણશો જ નહીં તો આચારમાં કેવી રીતના મૂકશો, આચરણમાં કેવી રીતના મૂકશો, એટલે હું ખાસ ભાર આપું છું કે ત્રણેય બુક વાંચો, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક, ભાગ બે અને ભાગ ત્રણ, અને પોડકાસ્ટ ઓડિયોની લિંકમાંથી બધા જ ઓડિયો વારાફરતી સાંભળતા જાઓ. તો તમને સવાલો બહુ ઓછા થઈ જશે, શંકાઓનું સમાધાન થઈ જશે. ઓકે, હવે તમારો સવાલ ઉપર છલ્લો આપી દઉં, કારણ કે ડિટેલમાં ઘણી વાર સમજાવ્યું છે મેં. કે જૈન દ્રષ્ટિએ શ્રી રામનું મહત્વ શું છે? જૈન દ્રષ્ટિએ શ્રી રામ એ પોતે સિદ્ધ ભગવંત થઈ ગયા છે, એક જન્મમાં મોક્ષે ગયા છે, સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે. જે સિદ્ધ થઈ જાય એટલે કે જેણે પોતાના બધા જ કર્મનો નાશ કરી દીધો, એ આત્મા કર્મ રહિત થઈ ગયો, નિર્મળ થઈ ગયો, એને હવે કોઈ જન્મ મરણ કરવાના છે જ નહીં, એ ચક્કરમાંથી એ જીવ બહાર નીકળી ગયો, એ સિદ્ધ ભગવંત ક્યાં બિરાજમાન થાય છે? તો કે ભાઈ બધા કર્મોથી હલકો થઈ ગયો એટલે એને એ હવે સિદ્ધ ઉપર જશે, સિદ્ધ શિલાની ઉપર સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થશે. તો રામ ભગવાન બી ત્યાં બિરાજમાન છે, અને આપણે બધા જ જૈનો સિદ્ધ ભગવંતોને ભગવાન માનીએ છીએ. બધા જ અરિયંત ભગવંતો વિચરતા હોય ત્યાં સુધી આપણે માટે અરિયંત, પછી એ પણ સિદ્ધ ભગવાન, બધા સિદ્ધ ક્ષેત્રમાં જ બિરાજમાન થવાના. અને જે જે આત્માઓ કર્મ રહિત થયા છે એ બધા જ આપણા માટે ભગવાન, એ આપણા ભગવાન. તો એક એક ભગવાન નથી, એકની મોનોપોલી નથી. જેને જેને તમે કર્મ રહિત થાવ તો તમે પણ ભગવાન, તમારા આત્માને પ્રયત્ન કરીને તમે કર્મ રહિત બનો તો તમે ભગવાન, તમે સિદ્ધ ભગવાન. અને બધા જ જૈનો સિદ્ધ ભગવંતોને દરરોજ નમસ્કાર કરે છે, દરરોજ નવકાર મંત્ર ગણે છે. એમાં બીજું જ પદ છે, ઓમ નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર થાઓ, નમો હરિહંતાણમ, પછી નમો સિદ્ધાણમ. તો બધા જ સિદ્ધ ભગવંતોને નમસ્કારમાં રામ ભગવાન પણ સિદ્ધ ભગવાન છે, માટે એમને પણ નમસ્કાર આવી જ ગયા. બીજો તમારો સવાલ છે કે હિન્દુઓ કેમ શ્રી રામની પૂજા કરી રહ્યા છે ને આપણે કેમ નહીં? જો આપ તમે ક્યારે પણ દેરાસર ગયા હશો તો તમે જોયું હશે કે જે મૂર્તિઓ છે ભગવાનની, એ કાં તો એ કાવશક મુદ્રામાં જ હોય, કાં તો બેઠા બેઠા કાં ઉભા ઉભા, પણ એ કોઈ સાંસારિક વેશમાં નથી. કોઈ પણ ભગવાનની મૂર્તિ આપણા સાંસારિક વેશમાં હોય તો બતાવો, સાંસારિક મુદ્રામાં હોય તો બતાવો, સાંસારિક હાવભાવ હોય મોઢા પર તો પણ બતાવો. એકદમ શાંત નિર્મળ ભાવ, સ્વચ્છ આત્માની પ્રતીતિ કરાવે છે. જ્યારે સાંસારિક કપડાં પહેરેલા હોય, નાચગાન કરતા હોય, મોરલી વગાડતા હોય, એ એમના શ્રાવકપણામાં હતા, એ ભગવાન થઈ ગયા, સિદ્ધ ભગવાન થઈ ગયા, પછી હવે એ રૂપ નથી, એ નિર્મળ રૂપ છે અત્યારે એનું. અને આપણે એ નિર્મળ રૂપને જ બિરાજમાન કરીને એની પૂજા કરીએ છીએ. કોઈ વ્યક્તિગત પૂજા નથી, નૌકાર પણ વ્યક્તિગત નથી. નૌકારમાં ક્યાંય ઓમ નમો મહાવીરાય, ઓમ નમો પાર્શ્વનાથાય, ઓમ નમો શિવાય એવું નથી આવતું, એ વ્યક્તિગત પૂજા થઈ ગઈ. ત્યારે ઓમ નમો હરિહંતાનમ એટલે દરેકે દરેક હરિહંત, આજ સુધી જેટલા પણ હરિહંત થયા અને ભવિષ્યમાં થશે બધાને નમસ્કાર છે. એટલે એટલો વિશાળ છે, સંકુચિત નથી. તમે એકની પૂજા કરો ત્યાં તમારું સંકુચિતતા આવી જાય છે. તમે ભલે તમે મૂર્તિની પૂજા કરતા હોય, તમે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરતા હોય, પણ હૃદયમાં ભાવ તો એ જ હોય છે કે દરેકે દરેક અરિયંત ભગવાનને હું પૂજા કરી રહ્યા છું. તો રામ ભગવાનની આપણે પૂજા કેમ નથી કરતા? રામ શ્રી રામ જ્યારે હતા, હયાત હતા, વિચરતા હતા, ત્યારે એ જે સ્વરૂપમાં હતા એ સ્વરૂપમાં એને અત્યારે મૂર્તિ બનાવીને પૂજા કરાય છે, સાંસારિક સ્વરૂપમાં. અને આપણે કોઈ પણની આજ સુધી કોઈ સાંસારિક સ્વરૂપમાં રહેલા કોઈ પણ વ્યક્તિત્વની આપણે પૂજા નથી કરતા. એટલે આપણે એક રામને નથી કરતા એમ નથી, રામ માટે પૂજ્ય ભાવ છે, રામ પોતે સિદ્ધ ભગવાન છે, એમને રોજ આપણા નમસ્કાર પણ પહોંચે છે, પણ એમની જે આ મૂર્તિ સાંસારિક વસ્ત્રોમાં છે, સાંસારિક હાવભાવમાં છે, એ મૂર્તિને આપણે નમન નથી કરતા. કેમ કે કોઈની પણ સાંસારિક હાવભાવ વાળી મૂર્તિને આપણે નમન કરતા નથી, નહીં ખાલી એક રામ નહીં, કોઈ પણ નહીં. હાલમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન રાવણ ક્યાં છે? રામ ભગવાન તો મેં હમણાં કીધું, સિદ્ધ ભગવાન બની ગયા છે અને સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે. લક્ષ્મણ અને રાવણ નરકમાં છે, ત્રીજી અને ચોથી નરકમાં. રાવણ ત્રીજી નરકમાં છે, લક્ષ્મણ ચોથી નરકમાં છે. સીતા દેવલોકમાં છે, અચ્યુત દેવલોકમાં. એના અચ્યુત ઇન્દ્ર છે, અચ્યુત દેવલોકના ઇન્દ્ર છે અચ્યુત ઇન્દ્ર સીતા. અને હનુમાન દેવ છે, દેવલોકમાં છે. દરેક જૈનોના પ્રશ્નોનો જવાબ જાણવાની ઉત્કૃષ્ટતા હશે. આ તો આ પ્રશ્નોના જવાબ મેં પહેલી વાર નથી આપ્યા. અને આ બધાના જીવ ક્યાં છે, ભવિષ્યમાં એમના કેવા ભાવ થશે, એ બધું પણ મેં સવાલ જવાબમાં આપેલું જ છે. પ્રશ્નો તો રત્નમાલા એક કે બેમાં, લગભગ એકમાં છે. તો પુસ્તક ખોલો, વાંચો, એમાં સવાલ જવાબ મળશે તમને. હવે ખ્યાલ આવી ગયો હશે કે રામ ભગવાન આપણા માટે 100% પૂજ્ય છે, પણ એના શુદ્ધ સ્વરૂપમાં, સાંસારિક સ્વરૂપમાં નહીં, કોઈ પણ નહીં. તમે કોઈ મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાનની સાંસારિક પ્રતિમાઓ ક્યાંય દેરાસરમાં જોઈ? અને બહુ ઉચ્ચ કોટીનો ગુણ છે કે તમે સર્વોત્તમને પૂજો, કેમ કે તમારે સર્વોત્તમ બનવું છે. જેને પૂછશો, જેના નામનું રટણ કરશો, એવા બની જશો. તો આપણા પૂજ્ય દેવ પણ એવા હોવા જોઈએ કે જે આપણું ગોલ છે, આપણે ત્યાં પહોંચવું છે, આપણે એના જેવા બનવું છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. જુલી બેન, તમારો સવાલ છે કે તમે એવું સાંભળ્યું છે કે તપ વગર કર્મને નિર્જરા નથી અને કર્મને નિર્જરા વગર મોક્ષ નથી. તો સાચી જ વાત છે, એમાં ખોટું કાંઈ જ નથી, એકદમ બરાબર છે. પણ તમે જે તપ સમજો છો, તમે ખાલી પ્રથમ બાહ્ય તપ, જેને અણસણ તપ કહેવાય, એમાં આંબીલેકાશના ઉપવાસ આવે, એ તપને જ તપ સમજો છો. એ સિવાય બીજા કોઈ તપ યાદ પણ નથી આવતા. જ્યારે ભગવાનનો કહેવાનો મતલબ એ નથી કે તમે ખાલી પહેલો બાહ્ય તપ કરો એટલે તમને કર્મની નિર્જરા થઈને મોક્ષ મળી જશે. નહીં, ભગવાનનું કહેવું એમ છે કે બારે બાર તપનો સમન્વય કરો. ભગવાને એક તપ નથી બતાવ્યો, 12 પ્રકારના તપ બતાવ્યા. અને એ 12 પ્રકારના તપનો સમન્વય થાય, સાથે થાય, ત્યારે કર્મને નિર્જરા થાય, એમને ના થાય. એટલી ઇઝી નથી કર્મને નિર્જરા કરવી. પહેલા તો મનને જ વશ કરવું પડે, મનની સ્થિરતા કરવી પડે, એના માટે બધા પાપમાંથી બહાર નીકળવું પડે. તો ભગવાને જે 12 તપ બતાવ્યા એ પગથિયા છે. 12 પેલા કરતા બીજું અઘરું, બીજા કરતા ત્રીજું અઘરું, ત્રીજા કરતા ચોથું અઘરું. પેલો તપ અણસણ કરવો સહેલો છે, આમ તમને એમ લાગે કે હો આટલો અઘરો, પણ બીજા કરતા પેલો સહેલો છે. તમે જુઓ, નાના નાના છોકરા આવડા 28 કરવાનું કહેશો તો આરામથી કરી દેશે. પણ તમે એમ કહેશો કે એક અઠવાડિયું ઉણોદરી કરતો નહીં થાય, એક વાર જમવા બેઠા પછી ઓછું ખાવું, એ નહીં બને. મોટા મોટાથી એ નથી બનતું. તો બધા તપને આમ મૂલવતા જશો તો ખબર પડશે કે ભગવાને એક કરતા બીજો ચડિયાતો, બીજા કરતા ત્રીજો ચડિયાતો તપ બતાવ્યો. હવે તો ભાષાની લિમિટ છે કે અલગ 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 કેવું પડે, સમજાવવું પડે. હવે આપણે શરીર કહીએ એટલે શરીરમાં બધા અવયવો આવી ગયા, હાથે આવી ગયા, પગે આવી ગયા, મોઢું આવી ગયું. પણ અવયવો સમજાવવા હોય ત્યારે પાછા અલગ અલગ સમજાવવા પડે. એમ તપ એટલે બધા જ તપ આવી ગયા, બારે બાર તપ આવી ગયા. પણ એ ભાષાની મર્યાદા છે કે એને અલગ અલગ સમજાવવા પડે. અને આમ જોતા જોતા છેલ્લા ત્રણ તપ સૌથી ઉત્કૃષ્ટ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. સૌથી વધારે જરૂરી હોય તો અત્યારે સ્વાધ્યાય તપ. સ્વાધ્યાય એટલે એમ નહીં સમજતા કે શાસ્ત્રનું અધ્યયન, નહીં, એ સ્વાધ્યાય નથી. સ્વનો અધ્યાય કરવો, સ્વ એટલે પોતે, પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવું, એ સમજવું, એ સમતા ભાવે સહન કરવું, ત્યારે એ ઉદયમાં આવેલા કર્મો ખપે. જે નિકાચિત ના હોય એવા કર્મોની નિર્જરા આ રીતના થઈ શકે. પણ એ ક્યારે તમારા તમારી ઉદીરણામાં આવે, એ જૂના કર્મો, કે જ્યારે તમે મનથી સ્થિર થાવ, વચનથી સ્થિર થાવ, કાયાથી સ્થિર થાવ, સંપૂર્ણ સ્થિરતા આવે. સ્થિરતા આવે તો શું થાય? સ્થિરતા આવે એટલે જે બહારથી જે કર્મોનો આશ્રવ છે એ બંધ થાય. કેમ કે મન વચન કાયાનું બિલકુલ હલન ચલન ના થાય એટલે બહારથી આવતા કર્મોનો આશ્રવ બંધ. આશ્રવ બંધ થયો પણ અંદર આત્મા તો કર્મ વગર રહી જ નથી શકવાનો, એનો તો ખોરાક જ કર્મ છે. જો કર્મ નહીં હોય તો એ મોક્ષ સીધાવી જશે, તો પછી એને ખોરાક ક્યાંથી મળશે? તો કે ભાઈ બહારથી નથી આવતો તો કાંઈ નહીં, એની પાસે ઘણો સંગ્રહ કરેલો પડ્યો છે જન્મોને જન્મોનો, એમાંથી એકાદ કર્મની પ્રતર ઉદીરણામાં આવશે, એ તમારા શરીરની અંદર સંવેદના રૂપે પ્રગટ થશે. એને તમે એ સંવેદના ગમી જાય એવી પણ હોય ને ના ગમે એવી પણ હોય, ગમી જાય એવી હોય ને રહી જાય તો વિચાર કરો તો પણ કર્મોના ગુણાકાર બેઠા જો કર્મ ભાગાકાર કરવા માટે કરી નાખશો ગુણાકાર. નથી ગમતી તો જતી રહે એમ વિચારશો તો પણ ગુણાકાર, દ્વેષના કર્મનો ગુણાકાર. એ વખતે ન્યુટ્રલ રહી, ક્ષમતામાં રહી, અને જો ફક્ત અનિત્ય ભાવના વિચારશો કે આ દેર સબેર બધું ચાલ્યું જવાનું છે, એક પણ કાંઈ પણ રહેતું નથી ને રહેવાનું પણ નથી, બધું જ અનિત્ય છે, અને એમ તમે ક્ષમતામાં સ્થિર થશો તો આવેલા કર્મની નિર્જરા થશે. કેમ કે એને તમારા રાગ કે દ્વેષનો ટેકો મળ્યો નહીં. અને સૌથી પ્રથમ તો આ મનની સ્થિરતા કરવા માટે પાપમાંથી બહાર નીકળવું પડશે. વચનની ને કાયાની તો એકવાર ધારશો તો થઈ જશે, મનની નહીં થાય. એના માટે જ સામાયિક કરવાનું છે, એના માટે જ પૌષધ લેવાનું છે, એના માટે જ ચારિત્ર લેવાનું છે કે સ્થિરતા કરી શકાય, વધુમાં વધુ પાપમાંથી બહાર નીકળી શકાય તો સ્થિરતા થાય. આ બધા તપ સહેલા નથી પણ કરો તો બધું જ થઈ શકે એમ છે, કશું અશક્ય પણ નથી. તો સ્વાધ્યાય પછી ધ્યાન ખૂબ જ જરૂરી. જેમ જેમ સ્વાધ્યાયનો મહાવરો વધતો જાય ધ્યાન ઓટોમેટિક આવશે. કેમ કે કર્મો એટલા ખપતા જશે, જેટલા કર્મો ખપશે એટલો આત્મા વધુ ને વધુ સ્થિર થશે, જેટલી સ્થિરતા આવશે એટલો તમારું ધ્યાનમાં મન લાગશે. અને છેલ્લે જે કાયોત્સર્ગ બાહુબલીએ જે કર્યો, 12 મહિના સુધીની સ્થિરતા એક જ જગ્યાએ, વિચાર તો કરો. પંખીડાએ માળો ક્યારે બાંધ્યો હશે? જરાય મુંડી આમથી તેમ નહીં હાલી હોય, અને હલે તો ઉડી જાય પંખીડા, માળો ના બાંધી શકે. વૃક્ષની વેલડીઓ ક્યારે મીટડાઈ હશે? બે ચાર ડગલા ચાલવા માંડે તો વેલડીઓ તૂટી જાય. તો આ બધા પરથી સમજવાનું છે કે તપથી નિર્જરા 100% 101%. પણ જો એક જ તપમાં અટકી ગયા, પહેલા જ તપમાં અટકી ગયા, તો સમજી લો કે ભટકી ગયા. આગળ વધીને બધા જ તપનો, બારેબાર તપનો સમન્વય કરીને તમને જેમ આગળ વધતા જશો, કર્મની નિર્જરા થતી જશે, આત્મા નિર્મળ થતો જશે અને અંતે મોક્ષ પામશે. ઓકે, આવ્યું સમજમાં? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567. લગ્ન તો જે આગળના ભોગાવલી કર્મ બાકી હોય ને એ પૂરા કરવા માટે કરે, પણ એક વખત દેહ ભેદ થઈ ગયો ને પછી એમને આની અંદર ઇન્વોલ્વ ના હોય. બાહ્ય ક્રિયા કરે એનું એમને જેવું આપણે પાપ બાંધીએ જેવું ના બાંધે, એ ખાલી છોડે. આગળનું જે બાંધીને આવે છે ને એ ખાલી છોડે. એના માટે ખાલી આ બધું એમને સાંસારિક પ્રવૃત્તિ કરે. એટલે શ્રીમદ રાજચંદ્રજી દીક્ષા કેમના લીધી, તો એમને આના મહાવીર ભગવાન હતા ત્યારે એ એમના છેલ્લા શિષ્ય હતા. ત્યાં દીક્ષા એ લીધેલી છે, પારેલી છે, અનેક જન્મોમાં લીધી હોય. એવું ના હોય, આ એક જ જન્મની સાધના ન હોય, અનેક જન્મોમાં આ બધી સાધના કરેલી જ હોય. હવે એમાંથી એમનું હવે આયુષ્ય જ થોડું ઓછું રહ્યું હતું, ઓછું હતું કે 33 વર્ષની ઉંમરે કેમ જ કાંઈ કાળધર્મ પામ્યા હતા. અને એમનું આંતરિક ચારિત્ર હતું, એમનું આંતરિક જીવન ચારિત્રમય જ હતું. ખાલી બાહ્ય કપડાં નહોતા પહેર્યા એટલા જ, એટલું જ. બાકી એમનું જીવન ચારિત્રમય હતું. તો આંતરિક ચારિત્ર એ બહુ મોટી વસ્તુ છે ને. ભરત મહારાજાએ આગલા જન્મમાં ચારિત્ર લીધેલું, પાળેલું બધું, અને આ છેલ્લા જન્મમાં મોક્ષ ગયા ત્યારે ચારિત્ર નહોતું. તો આપણે એમ કહી છે ચારિત્ર નહોતું, કેમકે આપણને એમના ચારિત્રના કપડાં નથી દેખાતા, પણ એમનું આંતરિક ચારિત્ર બહુ ઉત્તમ હતું. એટલે ચારિત્ર હતું જ અંતર. હજારો સાધુ સાધ્વીઓ એવા હશે કે બાહ્ય ચારિત્ર છે પણ આંતરિક ન હોય. જ્યારે આંગળાના વેઢે ઘણા એવા કેટલાક બાહ્ય કપડા ના હોય પણ આંતરિક ચારિત્ર હોય, એ બધું કેવળ જ્ઞાની જોઈ શકે, કેવળ જ્ઞાની સમજી શકે. અને આપણે નથી જોઈ શકતા, નથી સમજી શકતા ને, એટલે જ આપણે ગોટાળે ચડી જઈએ છીએ. આવું કેમ, આવું કેમ, આવું કેમ, બધા મગજ બધો વિચાર કરવા માંડે છે. પણ દરેકને દરેકના પૂર્વકર્મ પર છોડી દેવા જોઈએ કે એમનું પૂર્વકર્મ આ પ્રમાણેનું હશે, એટલે એમનું આ પ્રમાણે થયું, આ જન્મમાં એમને આ પ્રમાણે કરવાનું હશે, ક્રમબદ્ધ પર્યાય આટલો હશે, આમ હશે. તો તમે ઘણી બધી માનસિક તકલીફમાંથી બહાર નીકળી જાઓ. આ તો ઉપરથી આપણે કર્મ બાંધીએ છીએ, આપણે જાણતા તો છીએ ને કંઈ. એટલે તો ભગવાને ચોખ્ખું કીધું કે પરમા નહીં જાણે સ્વમાવસ, તું બીજાનો વિચાર ના કરે. એની ડાયરી આખી અલગ છે, એની ફાઇલ અલગ છે, એને શું કર્યું છે, એને શું ભોગવવાનું છે તું ક્યાં જાણે છે. તો શું કામ પરમા તારું મગજ આટલું બધું દોડાવે છે? ખાલી એટલું જ વિચારી લે ને, ભગવાન કહે છે કે એટલું જ વિચારી લે ને કે એમને આ પ્રમાણે જ કરવાનું હતું, એ પ્રમાણે એમણે કર્યું. અમને એમને ધ્યાનનો પ્રચાર નથી કર્યો એવું નથી, એ ગૂઢ શબ્દોમાં બધું કીધું છે એમને, આપણે સમજી નથી શકતા. એમના એક એક શબ્દોને તમે ખૂબ ડીપલી જઈને વિચારો ને તો આ જ વસ્તુ આવે છે જે ધ્યાનમાં છે, જે કરવાનું છે, પણ બધા ના સમજી શકે. એટલે એમ કે ધ્યાન ક્યારે શબ્દ નથી હોતો તમારો ધ્યાનનો, પણ એને જે વર્ણન કર્યું છે, જે કીધું છે, જે કરવાનું કીધું છે, એ બધું આને જ સંલગ્ન છે. અને એટલા બધા લોકોને ભેગા કરીને આ ધ્યાન કરાવો એવું હજી એમના ઉદયમાં નહોતું આવ્યું. આગલા જન્મમાં તો ઘણું કર્યું હશે, જ્યારે મહાવીરના શિષ્ય હતા એના પછી કેટલાય જન્મો થયા હશે. એ કહે છે ને, એક નાનું સરખું પ્રમાદ કર્યું એમાં આટલા જન્મો વધી ગયા. તો એ પોતે જ્ઞાતિસ્મર જ્ઞાન તો હતું, એમને બધી ખબર હતી, એટલે એમના માટે આ જન્મમાં આટલું જ હશે, આટલે સુધી વધવાનું હશે. એક સાવ જતું રહ્યું જે આત્મધર્મ, બિલકુલ આપણે બાહ્ય ધર્મમાં જ રાચી રહ્યા હતા એવા સમયમાં શ્રીમદજીએ આત્મધર્મનો પ્રચાર કર્યો. પછી ધીમે 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 બધું આગળ વધ્યું ને, 2500 વર્ષ તો બિલકુલ જતું રહ્યું હતું. મહાવીર સ્વામીના ગયા પછી જ્યારે મહાવીર સ્વામીને ઇન્દ્રે વિનંતી કરી કે ભગવાન એક ક્ષણ વધારી દો આયુષ્યને, નહીં તો આત્મધર્મ ચાલ્યો જશે, 2500 વર્ષ સુધી ભસ્મગ્રહની અસર છે. ભગવાને કીધું આયુષ્ય વધારી કે ઘટાડી હું ના શકું, અને જે થવાનું હતું એ થયું. 2500 વર્ષ સુધી આત્મધર્મ ચાલ્યો ગયો. તો જે જતું રહ્યું આટલું બધું વાઇડ વસ્તુ, એ એકદમ તો નથી આવી જવાની, ધીમે 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 આવે. આત્મધર્મની શરૂઆત એમણે કરી, એમાંથી પછી ઘણું બધું આગળ વધ્યું. એટલે કુદરતના ચક્ર પ્રમાણે જેમ થવાનું હોય, જે પ્રમાણે થવાનું હોય, જે પ્રમાણે ધર્મ આવવાનો હોય, જે પ્રમાણે ધર્મ જવાનો હોય, એ પ્રમાણે બધું ચાલ્યા જ કરે. આંધાધૂંધી એ ફેલાઈ જાય, બિલકુલ ધર્મ નાશ પામી જાય, પછી પાછો ધર્મનો ઉદય થાય. કોના થ્રુ કેટલો ધર્મ પ્રસરવાનો છે એ પણ બધું નક્કી હોય, એ પ્રમાણે બધું થયા જ કરે. એ શ્રીમદજીએ આટલી નાની ઉંમરમાં જે ધર્મ પ્રચાર કર્યો છે ને, ગજબનું કરે છે, કોઈ ન કરી શકે. આટલી નાની ઉંમરમાં આટલું જે એમણે આત્મધર્મ બતાવ્યો છે ને, મોર દેન ઇનફ. એટલું પણ જો કોઈ અંદર ઉતારે ને તો બેડો પાર થઈ જાય. એટલે આ બધા વિચારો છોડી દો. તમારો સવાલ હતો કે તમારો સવાલ હતો કે શ્રીમદ રાજચંદ્રજી કેમ દીક્ષા ન લીધી, નથી લીધી, એમને ધ્યાનનો પ્રચાર કેમ નથી કર્યો. પ્રચારના સાધનો એ વખતે એવા નતા જે અત્યારે છે. અત્યારે તો સાચો અને ખોટો બધો પ્રચાર ધૂમ ધડાકે થઈ રહ્યો છે, અને એમાં કેટલાય જીવો અટવાઈ રહ્યા છે. તો એ વખતે સ્લો હતો પ્રચાર, પ્રચારના માધ્યમો નતા. બીજે એમના સંસર્ગમાં આવ્યા એ બધાને એમણે આ જ વસ્તુ શીખવાડી છે અને આ જ પ્રચાર કર્યો. એમની મુદ્રા પણ ક્યાંય પણ જુઓ તમને ધ્યાન મુદ્રા મળે છે. એમને એક નાનું સરખું વસ્ત્ર છે શરીર પર, બાકી વસ્ત્ર પણ બહુ જોવા નથી મળતા. એ બધું ચારિત્રની નિશાની નથી તો શું છે બીજું, સમજી શકે એના માટે બધું છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે કે શ્રીમદ રાજચંદ્રજીએ ચાલ્યા ગયેલા આત્મધર્મને પાછો વાળ્યો છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. અનિલાબેન, તમારો સવાલ છે કે પ્રક્ષાલમાં પાણીમાં કેટલું દૂધ ભેળવીને પ્રક્ષાલ કરવો જોઈએ. અનિલાબેન, ઓરિજિનલ વસ્તુ એવી છે કે દેવોએ જે સમુદ્રનું, ક્ષીર સમુદ્રનું પાણી લાવ્યા ને, એ પાણીનો કલર જ દૂધ્યો હતો, એમાં દૂધ નથી નાખ્યું એમણે. ક્ષીર સમુદ્ર એનું નામ ક્ષીર સમુદ્ર એટલા માટે પડ્યું કે એ પાણીનો કલર ક્ષીર જેવો હતો, દૂધ જેવો હતો, દૂધિયા પાણીનું, દૂધિયા કલરનું પાણી હતું. હવે એના, એનું શું કહેવાય આપણે, એના પ્રમાણે આપણે, આપણો પાણી, આપણી પાસે દૂધિયા કલરનું પાણી નથી એટલે પાણીનો દૂધિયો કલર કરવા માટે એમાં થોડું દૂધ ઉમેર્યું. આ વસ્તુ, આ પરંપરા ચાલુ થઈ કે દેવો ક્ષીર સમુદ્રનું પાણી લાવ્યા, એ દૂધિયા કલરનું હતું, આપણે એવો દૂધિયો કલર કરવા માટે પાણીમાં દૂધ નાખો. એટલે પહેલી તો આ વસ્તુ જ ખોટી હતી, પણ એ કરી. અને હવે લોકો એટલા બધા એનાથી હેબિચ્યુઅલ થઈ ગયા કે હવે છોડી શકે એમ નથી. બાકી ખરેખર તો ખાલી પાણીનો જ પ્રક્ષાલ કરવો જોઈએ. ઘણા સાહેબીઓએ પણ આના પર આ જ વ્યૂ આપ્યો છે, આ જ વસ્તુ સમજાવી છે. પણ હવે બધા ના સમજે તો ખાલી એમાં એક કે બે ટીપા દૂધ કે ખાલી એનો પાણીનો કલર બદલાય બસ, બાકી દૂધ નાખવામાં તો દૂધની ચિકાસ રહી જાય મૂર્તિ પર, ક્યાંક ખૂણે ખાંચરે જરા ભરાઈ જાય તો તમે જુઓ રાતના એટલા બધા વાંદા આવે છે. અને તમે સવાર પછી જાઓ ત્યાં તો બધા વયા ગયા હોય, વાંદાને નિશાચર કહેવાય, રાતના જ ફરવાવાળા મૂર્તિ પર ઢગલે ઢગલા વાંદા ફરતા હોય છે. આ દૂધ આરસના પથ્થરમાં દરા દરા શું કહેવાય, અલા ખાડા જેવું પડી જાય ને, જે આમ આંખેથી ના દેખાય પણ એની અંદર દૂધના એ ભરાઈ રહે કણ, અને એ ખાવા માટે વાંદા છે કે બીજા બધા જીવજંતુઓ આવતા હોય છે. એટલે કંઈ ફાયદો નથી એમાં દૂધ નાખીને, કે દૂધ નાખીને ધોવાથી કંઈ આરસ વધારે ચોખ્ખો થઈ જશે કે વધારે આમ થઈ જશે, એવું બી કાંઈ નથી. પણ એક પરંપરા, એક રિવાજ કે ભાઈ દેવોએ આમ કર્યું એમ આપણે કરો, એમ એ રીતના એક રિવાજ પડી ગયો છે. એટલે જો સમજીને આપણી જાતે આપણે કે ખાલી પાણીનો જ પ્રક્ષાલ કરવો, કોઈ મોટા પૂજન હોય આ હોય તે હોય એની અંદર થોડુંક દૂધ વાપરે તો ચલો ઓકે છે, પણ રોજના પ્રક્ષાલમાં તો જરૂરત જ નથી દૂધની. અને છતાં બી વાપરો તો કેવું, એક કે બે ટીપા કે દે ખાલી પાણીનો કલર બદલાય એટલું, એનાથી વધારે દૂધ વાપરવાની જરૂર નથી. કે અંદર બધા જેટલા આવે એટલા ઘરેથી એક નાનો ગ્લાસ કે લોટી ભરી ભરીને લાવે અને પછી પાણીમાં નાખતા જાય, ને એવું જરૂરત જ નથી. હવે તો બધા દેરાસરોમાં દૂધવાળો દૂધ આપી જતો હોય છે, એમાંથી બે ટીપા નાખવાના. અને પહેલાં એવું નહોતું એટલે લોકો થોડું ઘરેથી લાવીને નાખતા હતા, અને એની પહેલાં તો એ રિવાજ જ નહોતો. આ બધું અનુકરણ આવ્યું દેવોનું, પણ હકીકતમાં આ ખોટું અનુકરણ આવ્યું છે. પણ હવે જે બધું માસ ફેલાઈ ગયું એને તમે કંઈ ના કરી શકો. ધીમે ધીમે જાગૃતિ આવશે. અમુક અમુક દેરાસરોમાં તો બોર્ડ બી લાગી ગયા છે, કેસર નહીં વાપરવું એ બોર્ડ પણ લાગી ગયા છે, દૂધનો ઉપયોગ ના કરવો એનું પણ બોર્ડ લાગી ગયા છે. અને આમે અત્યારે જુઓ તો કેમિકલવાળું દૂધ આવે છે એક વસ્તુ, બીજું દૂધ માટે ગાયોને ખૂબ ત્રાસ અપાય છે, એમના નવા જન્મેલા નવજાત વાછરડાઓને મારી નાખવામાં આવે છે કે જેથી ગાયનું દૂધ ના પી જાય ને દૂધ આપણને મળે, એના ભાગનું દૂધ આપણને મળે. વારંવાર એને ગર્ભાધાન કરાવે કે જેથી ગાય દૂધ આપતી જ રહે, અને એટલે ગાય 4-5 વર્ષમાં થાકી જાય અને ખલાસ થઈ જાય, ઊભી ના રહી શકે એવી થઈ જાય છે. એને પછી એને કતલખાને મોકલી દેવામાં આવે. હવે આ એક ધંધો થઈ ગયો છે, બિઝનેસ થઈ ગયો છે. એટલે એમ બી તમે જોવા જાઓ તો દૂધ દોષિત છે, કે જે એના બાળકના મોઢામાંથી છીનવીને આપણે વાપરી રહ્યા છીએ, અને એના કારણે આ ગાયો મોતને ભેટે છે. તો એમ જોવા જાઓ તો પણ દૂધ દોષિત છે. અને તમે આ સ્વચ્છતાની દ્રષ્ટિ જોવા જાઓ તો પણ દૂધથી મૂર્તિમાં, મૂર્તિ પર વાંદા વગેરે જીવજંતુઓને જમા થાય છે. તો પહેલો પ્રેફરન્સ તો એ છે કે છોડી દેવું જોઈએ, ચોખ્ખું પાણી વાપરો ખાલી, અને તમે ન છોડી શકતા હોય તો પછી ખાલી એક કે બે ટીપા દૂધનો પ્રક્ષાલન કરતી વખતે પાણીનો કલર બદલાય એટલું જ નાખો, વધારે નહીં નાખો. બાકી કોઈ ચીજ તમે પાણીમાં ઉમેરો નહીં. અત્યારે દેખાદેખી કેટલી વસ્તુઓ ફલાણીને ઢીકણીને ઓલો ગુલાબજળ ના, તે ભાઈ શું જરૂર છે? કેટલા દિવસનું અળગણ પાણી ભરેલું હોય છે એમાં, તો એવું બધું આમાં તમારે નાખીને શું કામ છે? કોઈ મતલબ જ નથી, મતલબ વગરનું શું કામ કરવાનું? થોડુંક આપણી બુદ્ધિથી બી સમજીએ તો લાગશે કે આનો કોઈ મતલબ નથી. ઓકે, ખ્યાલ આવી ગયો. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567.